समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार एमा गाथा 9 અને 10 चाले छे। मूल गाथा 8 માં एक वात आवी के व्यवहार ने ए परमार्थनो प्रतिपादक छे। एमा एम कहेवामां आव्युं के एवा व्यवहार ने द्वारा ज वस्तुनुं साचुं स्वरूप समझावी शकाय। ए वात ज्यारे 8મી ગાથામાં આવી એટલે પછી પ્રશ્ન થયો કે એ વ્યવહારને પરમાર્થને સમજાવનારો પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે અને એના ઉત્તરરૂપે ગાથા 9 અને 10 કહેવામાં આવી। એમાં ગાથા 9 અને 10ને સાથે લેવામાં આવી છે અને એના સ્વાધ્યાયમાં આપણે ગાથાર્થ અને ટીકાનો અર્થ કર્યો છે, એનું સહેજ પુનરાવર્તન કરીએ। મૂળ ગાથામાં વાત એટલી છે કે જે જીવ નિશ્ચયથી શ્રુત જ્ઞાન વડે આ અનુભવ ગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે છે, એટલે જીવ પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે। અનુભવે છે કહીએ એટલે એ ભાવશ્રુત હોય, ભાવશ્રુત દ્વારા એ પોતે પોતાના સ્વરૂપને અનુભવે, કેમ કે ભાવશ્રુત જ્ઞાનમાં જ, ભાવશ્રુત જ્ઞાન છે એની અંદર જ એ પોતે પોતાના સ્વરૂપને નિર્વિકલ્પ દશામાં, રાગ રહિત દશામાં શુદ્ધ નિર્મળ અનુભવે છે। એટલે એ શુદ્ધ નિર્મળ અનુભવ, એક શુદ્ધ આત્માનો અનુભવ એ એની સન્મુખ થઈને કરે છે, એ દશા અનુભવની દશા એની વાત કરી કે જે જીવ નિશ્ચયથી એવા ભાવશ્રુત જ્ઞાન વડે જે અનુભવમાં આવી શકે છે એવો ભગવાન આત્મા, એને જ માત્ર એ અનુભવે છે, જાણે છે અને એ એની સન્મુખ થઈને જાણે છે અને એને એને મુનિઓ ઋષિશ્વરો એ શ્રુત કેવળી કહે છે, એવા જીવને શ્રુત કેવળી કહે છે। અને કહેનાર કોણ છે? તો કે જેઓ પોતે આત્મજ્ઞાની છે, જેમને મોક્ષ માર્ગનો પુરુષાર્થ પ્રવર્તી રહ્યો છે, એવા ઋષિશ્વરો એટલે એવા મુનિઓ, એવા ગણધરો, આચાર્યો, ઉપાધ્યાયો કે જે પોતે પોતાના સ્વરૂપમાં વારંવાર દિવસમાં હજારો વાર જાય છે, એવા પ્રચુર સ્વ સંવેદન સહિત 7મે 6ઠે છે એવા ઋષિશ્વરો એને એમ કહે છે કે આ જીવ નિશ્ચયથી એ શ્રુત કેવળી છે અને જે શ્રુત કેવળી છે એ આત્માને અનુભવનારો છે અને એ અનુભવનારો શ્રુત કેવળી ભવિષ્યમાં એ કેવળ જ્ઞાની થશે, પૂર્ણ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરશે। આ વાત એમાં ગર્ભિત પડી છે। એના પછી બીજી લીટીમાં એમ કહેવામાં આવ્યું કે જે જીવ સર્વ શ્રુત જ્ઞાનને જાણે છે તેને જીનદેવો શ્રુત કેવળી કહે છે, કારણ કે જ્ઞાન બધું આત્મા જ છે તેથી શ્રુત કેવળી છે। એમાં વાત એ રીતે લેવામાં આવી, એમાં અનુભવની વાત ન લીધી પણ એ જાણનાર આત્મા છે એની વાત લેવામાં આવી। કોને જાણે છે? જાણે છે તો શ્રુત જ્ઞાનને જાણે છે। 6 દ્રવ્યને જાણે છે, 9 તત્વને જાણે છે, આગમોને જાણે છે, એમ સર્વને જાણે છે ને સર્વ શ્રુત જ્ઞાન ને જાણે છે એવા સર્વ શ્રુત જ્ઞાન એમ શબ્દ વાપરતા એ કોને ન જાણે એવો અંદર ભાવ આવી જાય છે. એ બધાને જાણે છે, એ શ્રુત જ્ઞાન જેને વિષય કરે છે એને જાણે છે. એવું એ શ્રુત જ્ઞાન જેને છે એવા શ્રુત જ્ઞાનીને જીનેશ્વર ભગવાને શ્રુત કેવળી કહ્યો, જે આગમોને જાણે છે, શાસ્ત્રોને જાણે છે, એને અહીંયા જીનેશ્વર ભગવાને શ્રુત કેવળી કહ્યો. કઈ રીતે શ્રુત કેવળી કહ્યો એને? તો કે એને વ્યવહારથી કહ્યો છે. કઈ રીતે? તો એ જ્યારે એ જાણે છે તો એ જાણનારો જ્ઞાયક છે, અને એ જ્ઞાયક છે તો એ જ્ઞાયકપણું એ કોનું છે? એ આત્માનું છે. એ પરને જાણે છે અથવા તો શાસ્ત્રને જાણે છે, દ્રવ્ય શ્રુતને જાણે છે એમ નહીં, પણ એ ખરેખર એ જાણપણું એનાનું પોતાનું જ છે. કેમ કે જ્યારે જાણે છે ત્યારે જાણવાની જે ક્રિયા છે એનો કરતા ભગવાન આત્મા પોતે જ થાય છે. એ જાણે છે ત્યારે પણ એ જાણવાની ક્રિયાનો એ કરતા તો પોતે જ થાય છે. એટલે એવું જાણપણું કરી રહ્યો છે ત્યારે એના જ્ઞાનની પર્યાયની અંદર એ શ્રુતને જાણે છે, અને એ જાણે છે ત્યારે જે જ્ઞાન થયું એ જ્ઞાનનો કર્તા એ પોતે છે, અને એ જ્ઞાનનો સ્વામી એ પોતે છે. એટલે કે એ જ્ઞાન એનું પોતાનું છે. એ જ્ઞાનને તાદાત્મ્યપણું જે જાણે છે એની સાથે નથી, પણ જે જાણનારો છે એની સાથે એને તાદાત્મ્યપણું છે. જે જ્ઞાન થયું એ જ્ઞાનને તાદાત્મ્યપણું એ કોની સાથે છે? તો કે એ જ્ઞાન કરનાર આત્મા સાથે તાદાત્મ્યપણું છે, નહીં કે પેલા પુસ્તક સાથે કે કોઈ પર સાથે એને તાદાત્મ્યપણું નથી. એટલે જ્ઞેય સાથે એનું તાદાત્મ્યપણું નથી, તાદાત્મ્યપણું એને પોતાની સાથે એટલે આત્માની સાથે જે જ્ઞાનનો કર્તા છે એની સાથે છે. એટલે જ્ઞાન અને એનો કર્તા ભગવાન આત્મા એ બંનેને તાદાત્મ્યપણું હોવાથી એ જ્ઞાયક જે છે એ જ આત્મા છે, અથવા તો એ જ્ઞાન છે એ જ આત્મા છે. કેમ કે જ્ઞાનને આત્મા સાથે તાદાત્મ્યપણું છે, એને કોઈ પર સાથે તાદાત્મ્યપણું નથી. એનો જે વિષય જે છે એ ધારો કે દ્રવ્ય શ્રુતને વાંચતો હોય, અભ્યાસ કરતો હોય, કે તીર્થંકર ભગવાનની વાણીને સાંભળતો હોય, કે ગુરુનો ઉપદેશને સાંભળતો હોય, પણ એ બધું એ વખતે એનો વિષય તરીકે ભલે રહ્યું, એને જાણે છે એમ કહેવાય, પણ એ વખતે પણ એ પોતે પોતાના જ્ઞાનની પર્યાયને જાણવા વાળો જ છે. અને એ જ્યારે જાણે છે ત્યારે એ જ્ઞાન કરે છે, તો એ જ્ઞાન છે એને પોતાની સાથે એટલે આત્માની સાથે તાદાત્મ્યપણું છે, નહીં કે એને પરની સાથે, શાસ્ત્રની સાથે, કે ગુરુના ઉપદેશની સાથે, કે ભગવાનની વાણી સાથે તાદાત્મ્યપણું છે એમ નથી. તાદાત્મ્યપણું પર સાથે નથી, તાદાત્મ્યપણું આત્મા સાથે છે. એટલે એમ કહેવાથી એમ બોધ મળે છે કે એ જે જ્ઞાન બધું જે છે એ જ આત્મા છે, જ્ઞાન છે તે જ બધું આત્મા છે. અને આ રીતે એ આત્માને જ જણાવનાર થાય છે. જ્ઞાન બધું આત્મા છે એવો ભેદ કર્યો એટલે વ્યવહાર થયો, પણ એવો વ્યવહાર છેવટે આત્મા તરફ જ લઈ જાય છે, એ આત્માને જ જણાવનારો થાય છે. જ્ઞાન કરે છે ત્યારે પણ એ દ્વારા એ જાણનારો જ એને જણાય છે, એ જ્ઞાન કરનારો જ એને દ્રષ્ટિમાં આવે છે. એ વ્યવહાર એ જ્ઞાન કરનાર તરફ લઈ જાય છે, જ્ઞાન કરનારો ભગવાન આત્મા એની તરફ એ લઈ જાય છે. એટલે એમ કરીને એમ સિદ્ધ કર્યું કે વ્યવહાર છે તે આત્માને જણાવનારો છે, એટલે નિશ્ચયને જણાવનારો છે, પરમાર્થને જણાવનારો છે. એ વાત એમાં ગાથાના અર્થમાં જ આવી ગઈ. ટીકામાં એક બીજી વધારાની વાત આવી, આ ઉપરાંતની જે વધારાની જે વાત આવી એને સિદ્ધ કરવાની વાત આવી. ટીકામાં એ વાત આપણે લીધી. પહેલી વાત તો બરાબર છે કે જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે. અહીંયા શ્રુતથી એટલે ભાવ શ્રુતિ, એ વાત તો બરાબર છે. પરમાર્થે જે વાત છે તે વાત તો બરાબર છે કે જે આત્માને પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને આત્માની સન્મુખ, ધ્રુવની સન્મુખ લઈ જઈને એને અનુભવે છે એટલે એ તો પરમાર્થથી શ્રુત કેવળી છે, એ વાત તો બરાબર છે. અને બીજી વાત જે લેવામાં આવી કે જે સર્વ શ્રુત જ્ઞાનને જાણે છે તે શ્રુત કેવળી છે, તે વ્યવહાર છે. એને માટે ટીકામાં વધારે વિસ્તાર કરીને બીજી રીતે સમજાવવામાં આવ્યું. બીજી રીતે સમજાવવામાં આવ્યું એટલે કઈ રીતે સમજાવવામાં આવ્યું કે પરીક્ષા કરીને. એમાં એમ કહ્યું કે જે સર્વ શ્રુત જ્ઞાનને જાણે છે તે શ્રુત કેવળી છે, તે વ્યવહાર છે. તો એને માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ પદ્ધતિ બતાવી કે આને આપણે પરીક્ષા કરી અને બે પક્ષ લઈ અને જોઈએ, બે પક્ષ લઈને પરીક્ષા કરીને જોઈએ કે શું છે. તો કે ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા, એટલે કે સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તો સર્વશ્રુત જ્ઞાન શું છે, એ જ્ઞાન જે છે એ શું છે, એ આત્મા છે કે અનાત્મા. જો અનાત્મા કહેવામાં આવે, એ શ્રુત જ્ઞાન જે છે એ જ્ઞાનને જે અનાત્મા કહેવામાં આવે, તો પછી એનો અર્થ એવો થાય કે બાકીના જે જીવ સિવાયના પાંચ દ્રવ્ય છે ને, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પૂતગળ, એ પાંચ દ્રવ્યો જે છે એ અનાત્મા છે. તો એના જેવું આ અનાત્મા થાય એટલે એને એની સાથે તાદાત્મ્યપણું બને, કોને, જ્ઞાનને. પણ એમ તો છે નહીં, એ પાંચ દ્રવ્યોમાં તો જ્ઞાન છે જ નહીં, એમાં તો જ્ઞાન કરવાની શક્તિ નથી, એટલે એમને તો કોઈ જ્ઞાન છે જ નહીં, એટલે એમની સાથે જ્ઞાનનું તાદાત્મ્યપણું બનતું નથી. એટલે જ્ઞાનનું તાદાત્મ્યપણું એ અનાત્મા સાથે બનતું નથી. તો એનો અર્થ એમ થયો કે એને એ જ્ઞાનને અનાત્મા જે કહેવામાં આવ્યું એ વાત બરાબર નથી. જ્ઞાનને અનાત્મા કહેવામાં આવ્યું એ વાત બરાબર નથી, કેમ કે જ્ઞાનનું તાદાત્મ્યપણું પેલા પાંચ અનાત્મા છે એની સાથે બનતું નથી. એટલે એનો અર્થ એવો થયો કે જ્ઞાનને અનાત્મા કહેવું એ ખોટી વાત છે. તો પછી બીજો પક્ષ જ બાકી રહે છે કે જ્ઞાન અનાત્મા કે આત્મા, એમાં બે પક્ષમાં અનાત્મા નથી તો આત્મા છે. આ રીતે તર્કથી અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ સિદ્ધ કર્યું. શું સિદ્ધ કર્યું? કે જ્ઞાન છે તે આત્મા છે, એ અનાત્મા નથી. એટલે શ્રુત જ્ઞાન જે છે, સર્વ શ્રુત જ્ઞાન છે તે આત્મા જ છે. આમ થવાથી જે આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે એમ જ આવે છે. કેમ કે શ્રુતને જાણે છે તો શ્રુતને જાણનાર જે છે, એટલે કે એ આત્માને જાણે છે. આપણે સિદ્ધ કર્યું કે એ શ્રુત જે છે, શ્રુત જ્ઞાન છે, એ જ્ઞાન છે તે આત્મા છે. તો પછી એનો અર્થ એવો થયો કે એ આત્માને જાણે છે. શ્રુત સર્વશ્રુત જ્ઞાનને જાણે છે એમ કહો કે આત્માને જાણે છો, એવો જ અર્થ નીકળ્યો. એટલે એ બીજી રીતે પણ એનો અર્થ એવો જ નીકળ્યો કે જે શ્રુત જ્ઞાનને જાણે છે, સર્વશ્રુતને જાણે છે, એ પણ આત્મા જ છે, એમ જ એમાં પરમાર્થ, એવો જ અર્થ થાય છે. એટલે એ તો પરમાર્થ છે. એટલે એ રીતે એમાં જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર, કેમ કે આમાં ભેદ એ પડ્યો કે એ જ્ઞાન છે અને એ જ્ઞાનનો કરનારો જ્ઞાની, એમ ભેદ પડ્યો, એ આત્મા છે એમ વાત આવી, એટલે વ્યવહાર કહેવાયો. શા માટે વ્યવહાર થયો? જ્ઞાન અને જ્ઞાનીનો ભેદ થયો. એ જ્ઞાન જે છે, શ્રુત જ્ઞાનને લીધું, સર્વશ્રુત જ્ઞાન છે એને કરનારો જ્ઞાની, એ આત્મા. એટલે જ્ઞાન અને જ્ઞાનીનો ભેદ કરવામાં આવ્યો એટલે એને વ્યવહાર કહેવાયો. પણ છેવટે એને પણ શું દર્શાવ્યું? એને પણ પરમાર્થ દર્શાવ્યો. એને પણ પરમાર્થ જ દર્શાવ્યો કે આ આત્મા છે. એટલે એવા વ્યવહાર દ્વારા પણ છેવટે દ્રષ્ટિ આપણી પરમાર્થ તરફ જ જાય છે. એટલે એ વ્યવહાર એ પરમાર્થનો જણાવનારો અથવા પરમાર્થનો પ્રતિપાદક છે એમ અહીંયા સિદ્ધ કરવામાં આવ્યું. એટલે સુધી કહેવામાં આવ્યું કે તેનાથી ભિન્ન અધિક કાંઈ કહેવામાં આવતું નથી, એ માત્ર પરમાર્થનો પ્રતિપાદક છે. જે શ્રુતિ કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતિ કેવળી છે. એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું, એવા પરમાર્થનું જે શ્રુતથી એટલે કે ભાવ શ્રુતિ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે. જે નિશ્ચયની વાત કરવામાં આવી, એ નિશ્ચયની વાત જે છે એ પરમાર્થની વાત છે, એનું પ્રતિપાદન કરવું અશક્ય છે. અશક્ય એટલા માટે છે કે એ અનુભવની ક્રિયા છે. જે ભાવ શ્રુતિ પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે એ આખી વસ્તુ નિશ્ચયની છે, પણ એ વસ્તુ કેવી છે તો કે ભાવશ્રુતની છે. અને ભાવશ્રુતને અહીંયા એનું પ્રતિપાદન કઈ રીતે કહી શકાય, કેવી રીતે કહેવાય, જે ભાવમાં અનુભવવામાં આવ્યું એ અનુભવને કઈ રીતે કહી શકાય. અનુભવની વાત ઘણી વસ્તુ એવી છે, અનુભવની વાત શબ્દોમાં પણ નથી આવતી. એટલે એને શબ્દોમાં ઉતારવામાં આવ્યું એ કઈ રીતે, તો કે વ્યવહાર નય દ્વારા એને શબ્દોમાં કહેવામાં આવ્યું. શબ્દો દ્વારા એ જુદી રીતે જણાવવામાં આવ્યું. એટલે જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે, ભાવ શ્રુતથી પોતે પોતાના સ્વરૂપને જાણે છે તે શ્રુત કેવળી છે, પણ એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશક્ય જ છે. અને એવું અશક્ય હોવાથી જે સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તે શ્રુત કેવળી છે એવો વ્યવહાર કરવામાં આવ્યો, અને એ વ્યવહાર પરમાર્થને જણાવનારો પરમાર્થનો પ્રતિપાદક છે એમ વ્યવહાર કે પરમાર્થના પ્રતિપાદક તરીકે એ પોતાને સ્થાપિત કરે છે. આ ટીકામાં આ વાત આવી એ આપણે ગઈ વખતે લીધી. હવે ભાવાર્થ આપણે વાંચી ગયા હતા ગઈ વખતે, વધારે વિશેષ અર્થ નથી કર્યો, અને આજે ફરીથી ભાવાર્થ આપણે લેવાનો પણ છે, એટલે ભાવાર્થ ઉપર હવે આજે વધારે ધ્યાન આપીએ. ભાવાર્થમાં અહીંયા પંડિતજી કહે છે, જયચંદજી છાબડાએ ભાવાર્થ લખ્યો છે, જ્ઞાની પંડિત છે, એમણે જે ભાવાર્થ લખ્યો છે એમાં મૂળ વાતને બરાબર પકડી છે, એની વાત જણાવી છે. ભાવાર્થમાં અહીંયા એમ કહે છે કે જે શાસ્ત્ર જ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયક શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે, એ તો પરમાર્થ નિશ્ચય કથન છે. હવે અહીંયા જે શબ્દ મૂક્યા છે શાસ્ત્ર જ્ઞાનથી, પંડિતજીએ એ શાસ્ત્ર જ્ઞાનથી શબ્દ મૂકવા પાછળનું કારણ એટલું છે કે ત્યાં નિમિત્ત દર્શાવવામાં આવ્યું છે. જ્યારે જીવને પોતાનું સ્વરૂપ જણાય છે ત્યારે એને એવું સામે નિમિત્ત હોય છે. જ્યારે પોતે પોતાના સ્વરૂપને જાણે છે, અનુભવથી જાણે છે, ત્યારે એ વખતે બહારમાં એવું જે નિમિત્ત હોય છે કે જે નિમિત્ત તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની વાણીમાંથી પ્રકાશેલ પરમ સત્ય રૂપે જ હોય. એટલે એ કાં તો શાસ્ત્ર હોય, કાં તો ગુરુનો ઉપદેશ હોય, કે સ્વયં ઓમકાર ધ્વનિ હોય, કંઈ પણ હોય. એટલે અહીંયા પંડિતજીએ જે કહ્યું અહીંયા કે જે શાસ્ત્ર જ્ઞાનથી, પણ એનો અર્થ એવો છે કે એવું એ દ્રવ્યશ્રુત જે છે એ નિમિત્ત કારણ છે. એના નિમિત્તે અંદરમાં જે થયું એ તો ભાવશ્રુત થયું. એટલે પોતાના સ્વરૂપને જાણે છે એ તો ભાવશ્રુતથી જાણે છે. પોતાના સ્વરૂપને જાણે છે એ તો ભાવશ્રુતથી જાણે છે, પણ એવું ભાવશ્રુત થવામાં નિમિત્ત તરીકે શું હતું તો એ દ્રવ્યશ્રુત હતું, શાસ્ત્ર જ્ઞાન હતું. આપણે આ વાત પહેલા પણ ઘણી વાર લીધી છે, બહુ સહેલાઈથી સમજાય એવી છે કે અંતરમાં જે પ્રગટે છે તે ભાવશ્રુત પ્રગટે છે. તીર્થંકર ભગવાનની વાણી હોય, ઓમકાર ધ્વનિ નીકળતી હોય, સમુસરણમાં બેઠા હોય, મુનિઓ બેઠા હોય, મહાપુરુષો બિરાજતા હોય, ગણધર ભગવાન બેઠા હોય, આચાર્ય ભગવાન બેઠા હોય, ઉપાધ્યાય ભગવાન બેઠા હોય, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા એ બધા જ સાધુ છે, મુનિ છે, અને એ ક્યારે શ્રેણી ચડી અને ક્યારે કેવળ જ્ઞાન પ્રગટ કરી દેશે એ કહેવાય નહીં. કદાચ અતિ અલ્પકાળમાં પણ એ પ્રગટ કરી દે એવા એ ત્રણ પદ છે, મુનિના ત્રણ પદ કયા છે. એમાંના કોઈ પણ પદમાં એ બિરાજી રહ્યા છે અને વારંવાર જેવો પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે એવા એવા દ્રવ્યલિંગ અને ભાવલિંગ સહિત એ ત્રણેય પ્રકારે મુનિ છે. એટલે ગણધર આચાર્ય છે કે ઉપાધ્યાય છે કે મુનિ છે. એમને જ્યારે એવી દિવ્ય ધ્વનિ ઓમકાર ધ્વનિ કાને પડે છે તો એ કાને પડે છે એ વાણી વાણી રૂપે તો જળ છે. વાણીનો વિચાર કરીએ તો વાણી શું છે? વાણી તો પૂતગળ છે. છતાં પણ એ વાણીનું ઉદ્ભવ સ્થાન શું છે અને તેના નિમિત્તે ઉદ્ભવ એનો થયો છે એનો વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે એ વાણીની અંદર એ જ્ઞાનનો ધોધ વરસી રહ્યો છે. કેમ કે તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થયું છે તો કેવળ જ્ઞાનના નિમિત્તે એ શરીર આખામાંથી ઓમકાર ધ્વનિ પ્રગટ થાય છે અને એ ઓમકાર ધ્વનિ છે તો પૂતગળ ધ્વનિ છે એટલે ધ્વનિ તરીકે પૂતગળ, પણ સામે કેવળ જ્ઞાનનું નિમિત્ત છે. અને પ્રભુ એ પૂર્વે એવા ભાવ કર્યા હતા તીર્થંકર ભગવાન થયા એ પહેલા અગાઉના ભાવમાં કે બધા જીવો આ પરમ સત્યને પ્રાપ્ત કરે એવા ખૂબ ભાવ કર્યા હતા એટલે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું અને તીર્થંકર થયા કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યાં સુધી તીર્થંકર ભગવાનને માટે એમ કહેવાય છે કે દીક્ષા લે ત્યારથી એ કેવળ જ્ઞાન પ્રગટ કરે ત્યાં સુધી એ દેશના નથી આપતા, એ મૌન હોય છે. અને એમ મૌન હોવાનું કારણ જ એટલું છે કે એમના નિમિત્તે પૂર્ણ જ્ઞાન જ પ્રકાશિત થાય, એમના નિમિત્તે જે જ્ઞાનનો ધોધ વહે એ પૂર્ણતાએ પહોંચ્યા પછી પૂર્ણ જ્ઞાનની જ વાત હોય. એટલે એ કેવળ જ્ઞાન પ્રગટ કરે ત્યાર પછીથી એમના નિમિત્તે જે જ્ઞાન જગતને પ્રાપ્ત થવાનું છે એ પ્રાપ્ત થાય એટલે એ પછી ઓમકાર ધ્વનિ રૂપે એ જ્ઞાનનો ધોધ વહે છે. એટલે એ જે ઓમકાર ધ્વનિ છે જેમાં જ્ઞાન આવી રહ્યું છે એ ઓમકાર ધ્વનિ એને આપણે દ્રવ્યશ્રુત કહીએ કે જેના નિમિત્તે અહીંયા મુનિઓને આચાર્યોને ઉપાધ્યાયોને ગણધર ભગવાનને બધાને શું પ્રગટ થાય છે તો અંતરમાં ભાવશ્રુત પ્રગટ થાય છે. સામે નિમિત્ત તરીકે એ દ્રવ્યશ્રુત ઓમકાર ધ્વનિ રૂપે છે એ અને એને એ પોતે કાનથી સાંભળે છે અને પછી અંતરમાં એનો અર્થ સમજાય છે એટલે જે શ્રુત ઉત્પન્ન થાય છે એ ભાવશ્રુત છે, પોતાના સ્વરૂપનો અનુભવ એ કરી લે છે. નિમિત્ત આ છે પણ એ પોતે પોતાના સ્વરૂપમાં એના નિમિત્તે એ સ્થિર થાય છે અને એવું ભાવશ્રુતિ પ્રગટ કરે છે. એટલે દ્રવ્યશ્રુતના નિમિત્તે ભાવશ્રુત થાય છે એવું આપણે વ્યવહારથી કહીએ છીએ. ભાવશ્રુત થાય છે એ એનું પોતાનું એમનું પોતાનું ઉપાદાન કારણ છે એટલે થાય છે. એ વખતે એમનો એવો કાળ છે કે જ્યારે એમને એવું ભાવશ્રુત પ્રગટ થવું એવો એ કાળ પણ એમ જ છે, એ પુરુષાર્થ પણ એમનો એમ જ છે. એટલે પાંચે સમવાયોની જે વાત કરીએ તો એમ જ છે, કેમ કે સ્વભાવ આત્માનો એવો છે કે ભાવશ્રુત શુદ્ધ જ્ઞાનને પ્રગટ કરે. તો પછી એ વખતે નિમિત્ત તરીકે જો કોઈ હોય તો નિમિત્ત તરીકે ભગવાનની વાણી છે એટલે એ દ્રવ્યશ્રુત છે. તો દ્રવ્યશ્રુતના નિમિત્તે એવું ભાવશ્રુત પ્રગટ થાય છે આ વાતને આપણે અત્યારે એટલા માટે યાદ કરી કે અહીંયા પંડિતજીએ જે લખ્યું છે કે શાસ્ત્ર જ્ઞાનથી એનો અર્થ એવો થાય છે કે જેમને ભાવશ્રુત પ્રગટ થાય છે એમને અહીંયા નિમિત્ત તરીકે શાસ્ત્ર જ્ઞાન દ્રવ્યશ્રુતને લેવામાં આવ્યું છે. એટલે ભાવાર્થમાં જે લખ્યું છે તે ખોટું લખ્યું છે એમ નથી, પણ એ જે વાત લખી છે એને સમજવાની છે કે જે શાસ્ત્ર જ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયક માત્ર શુદ્ધ આત્માને જાણે છે એટલે પોતે અભેદરૂપ જે માત્ર જ્ઞાયક છે કેવળ શુદ્ધ શબ્દ જે મુકાયો છે એને માટે લખ્યું છે કે અભેદરૂપ જ્ઞાયક માત્ર એવા આત્માને જે જાણે છે એ પોતે પોતાના સ્વરૂપમાં જઈને જાણે છે, અનુભવથી જાણે છે અને એને શુદ્ધ કેવળી કહ્યા. આ તો પરમાર્થથી વાત કહેવામાં આવી એ નિશ્ચય નયનું કથન છે. નિશ્ચય નયથી જોઈએ તો આ જ પરમાર્થ આમ જ છે. વળી આગળ કહે છે અહીંયા ભાવાર્થમાં કે વળી જે સર્વશાસ્ત્ર જ્ઞાનને જાણે છે, અહીંયા સર્વશાસ્ત્ર જ્ઞાનને જાણે છે એટલે એ અપેક્ષાએ જોવા જઈએ તો એ જ્ઞાન કરી રહ્યા છે એટલે એ બાર અંગ અને 14 પૂર્વનું જે જ્ઞાન છે એવું ગાઢ જ્ઞાન છે એ જ્ઞાન એ બધું શાસ્ત્રમાં આવે છે એટલે એવા શાસ્ત્ર જ્ઞાનને એ જાણે છે. એ જાણે છે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો જ્ઞાન ને જાણવાથી આત્માને જ જાણ્યો, કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે. એ જ્ઞાન કરે છે ત્યારે એ જ્ઞાન કરનાર ભગવાન આત્મા પોતે જ છે. એ જ્ઞાન કરે છે ત્યારે જે જ્ઞાનની પર્યાય થઈ, એ જ્ઞાનની પર્યાયમાં બધા જ્ઞેયો જણાયા, સર્વ જ્ઞેયો જણાયા. તો એ સર્વ જ્ઞેયો અંદર જણાયા છે એટલે આપણે એમ કહીએ કે જ્ઞાન જ્ઞેય આકારે થયું છે, પણ ખરેખર તો જ્ઞાન જ્ઞાન આકારે જ રહ્યું છે, જ્ઞેય આકારે થતું નથી. પહેલા આપણે આ વાત કરી છે, ફરી આજે લઈએ. અરીસો છે અને સામે જે જે પદાર્થો પડ્યા છે એ બિંબ રૂપે છે, અને અરીસામાં જે દેખાય છે તે પ્રતિબિંબ દેખાય છે. જ્ઞાન કરવાની ક્રિયામાં આવું જ કંઈક થાય છે કે જે સામે જ્ઞેયો છે એ જ્ઞાનમાં ઝળકે છે, પ્રતિબિંબિત થાય છે. હવે જ્ઞેયો જ્ઞાનમાં ઝળકે, પ્રતિબિંબિત થાય, છતાં પણ જ્ઞેયોની કોઈ અશુદ્ધિ એમાં આવતી નથી, કેમ કે એ પેલા પ્રતિબિંબ છે. જેમ કે અરીસાની સામે અગ્નિ છે, કોલસો છે, કે કોઈ એવો દુર્ગંધ મારતો પદાર્થ છે, તો એ દુર્ગંધ કે અગ્નિની ગરમી કે જે કંઈ છે એ બધું કંઈ અરીસામાં પડેલા પ્રતિબિંબમાં આવતું નથી. એ સુગંધ હોય કે દુર્ગંધ હોય, ગરમી કે ઠંડી, સામે બરફ મૂક્યો છે તો બરફની ઠંડક કંઈ પેલા પ્રતિબિંબમાં આવતી નથી, એટલે અરીસામાં એ જતું નથી. સામે એવા જ બિંબો છે, એના પ્રતિબિંબ એવા જ દેખાય છે, છતાં પણ એની એ જ્ઞેયો છે, તો એ જ્ઞેયોની કોઈ અશુદ્ધિ એ જ્ઞાનરૂપી અરીસામાં પહોંચતી નથી. પ્રતિબિંબ એવું પડે છે છતાં પણ, એટલે જ્ઞેયકૃત અશુદ્ધતા મલિનતા એ જ્ઞાનમાં વ્યાપતી નથી. એ વાતને આપણે બરાબર જાણીએ છીએ. અહીંયા એ વાત છે કે એ જ્ઞેયો છે તો એ ખરેખર તો એ જ્ઞેયોનું કંઈ જ્ઞાનમાં પહોંચતું નથી. જ્ઞેયો છે તો ભલે રહ્યા, એ વખતે જ્ઞાન કરનારો જે આત્મા છે એ સ્વયં પોતે પોતાની એવી પર્યાય રૂપે થાય છે કે એનું જ્ઞાન કરે છે. એ જ્ઞેયો માટે છે, જ્ઞેયો છે માટે એનું જ્ઞાન થાય છે એમ પણ નથી. જ્ઞાન કરવાની ક્રિયા જે થઈ રહી છે એ આ જ્ઞાન કરનાર દ્રવ્ય જુદું છે, એ જ્ઞેયોથી ભિન્ન દ્રવ્ય છે, એટલે એ જ્ઞાન કરનાર દ્રવ્યનું પરિણમન છે. જ્ઞાન કરનાર દ્રવ્ય એટલે આત્મા, એનું પરિણમન જે થાય છે એમાં એ જ્ઞાન થાય છે. અને સિદ્ધાંત પ્રમાણે પેલા જ્ઞેયો છે તે પર છે, તો પર કંઈ આમાં જ્ઞાન કરાવે છે એમ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય કરતું નથી, અને એ જ રીતે એ જ્ઞેયો છે એની કોઈ અશુદ્ધિ પણ આમાં વ્યાપતી નથી. એટલે જ્ઞાન જે થાય છે ત્યારે જ્ઞાયક પોતે જ એમાં એ જ્ઞાનરૂપે પરિણમે છે, એટલે એની પર્યાય થાય છે. એ જ્ઞાનની પર્યાય એની પોતાની છે, એ પોતા કરતા થઈ અને એ કર્મ કરે છે, કરતા થઈ અને કાર્ય કરે છે, અને એનું પરિણામ જે જ્ઞાન થયું એ જ્ઞાન જે છે એની સાથે એ કરતા એવા જ્ઞાનને સંબંધ છે, એવા જ્ઞાયકને સંબંધ છે. એ જ્ઞાન જે છે એની સાથે એનો કરનાર કરતા જ્ઞાયક એને સંબંધ છે. એટલે કે જ્ઞાયક જે છે એનું એ જ્ઞાન છે, નહીં કે પેલા જ્ઞેયનું જ્ઞાન છે. જ્ઞેયો તો જડ પણ હોય, જ્ઞેયો જે છે એ તો જડ પણ હોય, ગમે તે હોય જ્ઞેય, એટલે એની સાથે એનું તાદાત્મ્યપણું નથી. જ્ઞાનનું તાદાત્મ્યપણું એ જ્ઞાયક સાથે છે, એટલે જ્ઞાયક એટલે એ આત્મા સાથે છે. એટલે જ્ઞાન કહો કે જ્ઞાયક કહો, એ બંને એક જ છે, એ આત્મા જ છે. એટલે જ્ઞાની, જ્ઞાન કરનારો જ્ઞાની અને જ્ઞાન એવો ભેદ કરી અને છેવટે દર્શાવ્યું શું, તો કે એ જ્યારે એ સર્વ જ્ઞેયોને જાણે છે, એ સર્વશ્રુત જ્ઞેયને જાણે છે, ત્યારે પણ જાણવામાં તો એ જ્ઞાયક જ આવે છે, એટલે આત્મા જ જાણવામાં તો આવે છે, એ જ જણાય છે. પણ ભેદ થયો એટલે એને વ્યવહાર કહ્યો, એટલે એમ કહ્યું કે આવી રીતે વ્યવહાર દ્વારા એવા જ્ઞાયક આત્માનું જ્ઞાન થાય છે, એના તરફ અંગુલી નિર્દેશન થાય છે, એ જ દ્રષ્ટિમાં આવે છે, એ પરમાર્થ જ ખ્યાલમાં આવે છે. જે પહેલા કથનમાં જે પોતે પોતાને જાણતો હતો એમ એ ભગવાન આત્મા ને પોતે જ અનુભવનારો હતો એને બદલે અહીંયા એમ કહ્યું કે એ આત્મા જ એને અનુભવા છે, એ દેખાય છે, એનો ખ્યાલ આવે છે, એનો એના તરફ એની દ્રષ્ટિ થાય છે. પણ અહીંયા ભેદ કરીને કહ્યું એટલે એ વ્યવહારથી થયું. એટલે જે પરમાર્થ જે છે એ શું છે? તો કે પ્રભુ તું જ્ઞાયક છો અને એવો જ્ઞાયક તું તને પોતાને અનુભવી શકે તેવો છો. પણ આ વાતને જેને અનુભવી છે એ અનુભવનાર માણસ જે છે, અનુભવનારો જે જીવ છે, એ અનુભવને એ નિશ્ચયની વાત જે છે એને એને એ કહી શકતો નથી. એટલે જ્યારે એને જાણવું છે તો આપણે ભેદ કરીને જાણીએ, તો એ વ્યવહાર દ્વારા જાણીએ તો એ જ જાણવામાં આવે છે કે પોતે પરમાર્થથી જેમ છે, જ્ઞાયક છે, એ પોતે શુદ્ધ આત્મા છે. જેવો શુદ્ધ આત્મા એને જે અનુભવમાં આવ્યો છે એવો જ શુદ્ધ આત્મા અહીંયા વ્યવહાર દ્વારા જણાવવામાં આવ્યો, વ્યવહાર દ્વારા અહીંયા જણાવવામાં આવ્યો. એટલે અહીંયા એ વાત પણ સાથે સિદ્ધ થઈ જાય છે કે એમાં કંઈ બીજું કહેતો નથી. શું કહે છે? કે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો, કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે. તેથી જ્ઞાન જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર, તેણે પણ પરમાર્થ જ કહ્યો, અન્ય કાંઈ ન કહ્યું. જો આ એક વધારામાં મૂક્યું છે ખાસ કે અન્ય કાંઈ ન કહ્યું, એટલે એને કંઈ પુણ્યને પાપને એ બધાની કંઈ વાત નથી કરી, એ જ્ઞેયની વાત નથી કરી, એ જ્ઞેયને જણાવ્યું નથી કે આ જ્ઞેય આમ છે. જણાવ્યું છે તો એને એનું પોતાનું સ્વરૂપ જ જણાવ્યું છે એમ કહેવું છે. વળી પરમાર્થનો વિષય તો કથનચિત વચન ગોચર પણ નથી, જે પહેલી વાત આપણે લીધી છે તે અનુભવની વાત છે તે. તેથી વ્યવહાર નય જ આત્માને પ્રગટપણે કહે છે એમ જાણવું, એ વ્યવહાર દ્વારા જ આત્મા જાણી શકાય છે, એટલે એનું સ્વરૂપ જાણી શકાય છે. વસ્તુ તો અનુભવ ગોચર જ રહે છે, અનુભવ નથી થતો. વ્યવહાર દ્વારા આત્માનો અનુભવ ન થાય, પણ વ્યવહાર દ્વારા આત્માનું સ્વરૂપ આપણને ખ્યાલમાં આવે. વ્યવહાર દ્વારા દ્રવ્યશ્રુત જે આખું છે એ આપણને એ શ્રદ્ધા કયા લેવલ સુધી કરાવે કે અનુભવ વિનાની શ્રદ્ધા કરાવનારું થાય. પણ એવી એક શ્રદ્ધા જે છે એ ભૂમિકા છે, એ ભૂમિકા છે તો પછી એ અનુભવ કરશે. જેણે આત્માનું સ્વરૂપ, સાત તત્વ કે નવ તત્વનું સ્વરૂપ કે છ દ્રવ્યનું સ્વરૂપ કે કોઈ વાત એને જાણી જ નથી, એ સીધો અનુભવ શેનો કરવાનો છે? વસ્તુ છે એના અસ્તિત્વની પણ શ્રદ્ધા નથી, આત્મા છે આત્માના હોવાપણાની શ્રદ્ધા હોવી, આત્મા છે એવી આત્માના નિત્યપણાની શ્રદ્ધા હોવી, આત્માની પોતાના સ્વભાવ ભાવનો કરતા છે એવી કરતાપણાની શ્રદ્ધા હોવી, અને વિભાવ અજ્ઞાન અવસ્થામાં એ વિભાવ ભાવનો કરતા થાય છે એમ પણ એને જ્ઞાન હોવું, આત્મા એ જ રીતે પોતે પોતાના સ્વરૂપનો જ ભોગતા છે અને અજ્ઞાન અવસ્થામાં એ પરભાવનો એ ભોગતા થાય છે જે ક્ષણિક છે. આત્મા નિત્ય રહેનારો છે, એના મૂળ સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી, એ દ્રવ્ય શુદ્ધ છે, એ ત્રિકાળ એવું ને એવું શુદ્ધ રહે છે અને એનું પરિણમન શુદ્ધ પરિણમન થાય છે. એટલે એની બે જ પર્યાય થાય છે, જ્યાં સુધી એનું અશુદ્ધ પરિણમન થતું હતું ત્યાં સુધી સંસાર પર્યાય હતી, અને પછી જ્યારે શુદ્ધ પરિણમન થાય છે એ પર્યાયમાં જ્યારે એ પ્રગટ થાય છે તો સિદ્ધની પર્યાય થાય છે. આ બધી વાત જો એ જાણતો નથી, એનો વિશ્વાસ નથી, એટલે એ ધારણા જ્ઞાન સુધી આ બધું એ શાસ્ત્ર અને વાત એ જાણતો જ નથી, તો પછી એને આત્માની શ્રદ્ધા અનુભવવાળી ક્યાંથી થવાની? એટલા માટે અહીંયા એમ કહેવામાં આવે છે કે એ વ્યવહાર આખો આ રીતે આત્મા અને આત્માના સ્વરૂપને બીજાથી ભિન્ન છે, આ બધી વાતને જણાવનારું એ વ્યવહાર દ્વારા જણાવનારું જે છે, એટલે એ પરમાર્થને જણાવનાર છે, પરમાર્થનું પ્રતિપાદક છે. વ્યવહાર જે છે આખો તે પરમાર્થનો એ રીતે પ્રતિપાદક છે. અને પછી પરમાર્થ તો ત્યારે જ કહેવાય કે જ્યારે એ પોતે અનુભવ કરે અને એ રૂપે પરિણમી જાય, ત્યારે એ નિશ્ચયની વાત બને. પણ નિશ્ચયની વાત બનતા પહેલા જે ધારણા જ્ઞાન સુધી જે વાત છે એ વાત બધી આ વ્યવહાર દ્વારા જણાય છે. ભેદ કરીને જે આપણે જાણીએ છીએ, શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે એમ કહીએ છીએ કે દ્રવ્ય ગુણ અને પર્યાય એટલે આત્મા, અને પર્યાયની વાત લઈએ ત્યારે પાછા આગળ વધારે એના ભેદ કરીએ છીએ કે ઉત્પાદ વ્યય અને સાથે એ વખતે ધ્રુવ જે રહે છે તે એમ આપણે ભેદ કરીએ છીએ. ગુણોની વાત કરીએ છીએ તો અનંત ગુણોના ભેદ કરીએ છીએ, અને ગુણોની પર્યાયના ભેદ કરીએ છીએ. આ બધું આપણે ભેદ કરીને જાણીએ તો છીએ, પણ એ ભેદ કરીને જાણવું થયું એ શું છે, એ બધો વ્યવહાર છે. અને એ વ્યવહાર એ રીતે મૂળ પરમાર્થને એનો પ્રતિપાદક છે. એટલે ભગવાન આત્મા આવો અખંડ છે એવો એ જણાવનારો છે. જ્યારે આદરણીય તરીકે લઈએ તો એ આત્મા કેવો આત્મા, તેના તરફ પોતાની દ્રષ્ટિ કરી અને એમાં વળવાનું છે, એની વાત ચાલતી હોય તો દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા લઈએ તો શુદ્ધ નિર્મળ જે ક્યારેય બદલાતું નથી એવું ધ્રુવ અખંડ એને લઈએ છીએ. એટલે દ્રષ્ટિના વિષયની વાત હોય ત્યારે એમ લઈએ. પણ આ બધું જે જાણીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, એ બધું શું છે, તો એ બધું વ્યવહાર જ છે. એ વ્યવહાર દ્વારા, વ્યવહાર નય દ્વારા ભેદ કરીને જાણવું થાય છે. એટલે એમ પણ આપણે સમજીએ છીએ કે વ્યવહાર નય જ આત્માને પ્રગટપણે કહે છે એમ જાણવું. હવે આપણે ગુરુદેવે જે વાત કહી છે એ વાતને લઈએ. અહીંયા ભાવાર્થ પૂરો થયો. પ્રવચન રત્નાકરમાંથી આપણે કેટલીક વાતને આપણે લઈએ, વધારે સ્પષ્ટતા થાય અને વાતનું સ્વરૂપ બરાબર આપણને સમજાય, કઈ રીતે વાત બેસવી જોઈએ એ બેસી જાય, એટલા માટે આપણે હવે ગુરુદેવે જે વાત કરી છે એને આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ પહેલો, એમાં પાના નંબર 128, પુસ્તકમાં પાના નંબર 128 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 139, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 139, પ્રવચન રત્નાકર ભાગ પહેલો, પુસ્તકમાં પાનું 128. અહીંયા ટીકા ઉપરનું પ્રવચન બે પેરેગ્રાફ છોડી અને ત્રીજા પેરેગ્રાફથી શરૂ થાય છે, એમાં જે વાત લખી છે એમ એ આપણે લઈએ. જો અહીંયા કહ્યું છે ટીકા ઉપરનું પ્રવચન, એની અંદર શરૂઆતમાં જે વાત કરી છે કે પ્રથમ જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે. આ જે શાસ્ત્રમાંથી જે ટીકામાંથી જે વાક્ય છે એ જ લેવામાં આવ્યું, અને એને માટે કહે છે કે તે તો, ગુરુદેવ કહે છે કે તે તો પરમાર્થ છે. ટીકામાં કહ્યું છે કે પ્રથમ શ્રુતથી, એટલે ભાવ શ્રુતથી, કે જે ભાવ શ્રુત રાગ વિનાનું, નિમિત્ત વિનાનું, મનના પણ સંબંધ વિનાનું છે, તેનાથી કેવળ અખંડ એક શુદ્ધ આત્માને જાણે તે શ્રુત કેવળી છે. એ તો પરમાર્થ છે, નિશ્ચય છે, યથાર્થ છે. અહીંયા ગુરુદેવે ભાવશ્રુતની બહુ સુંદર વ્યાખ્યા આપી દીધી. શું કહ્યું કે ટીકામાં કહ્યું છે કે પ્રથમ શ્રુતથી, એટલે ભાવશ્રુતથી, શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે એનો અર્થ કે ભાવશ્રુતથી. અને ભાવશ્રુત શું છે, તો કે એ રાગ વિનાનું છે, એ શુભ કે અશુભ એવા ભાવ વિનાનું, શુભ કે અશુભ રાગ વિનાનું છે, દ્વેષ વિનાનું છે, એ નિમિત્ત વિનાનું છે. કેમ કે ભાવશ્રુત છે તે આત્મામાં પ્રગટ થાય છે, અને એનું કારણ એ પોતે પોતાનું જ્ઞાન છે, બીજું કંઈ નથી. એટલે બહારનું કોઈ નિમિત્ત એને માટે છે નહીં, ઉત્પન્ન થવાની અપેક્ષાથી વિચાર કરીએ ભાવશ્રુતને માટે તો. એટલે એ નિમિત્ત વિનાનું, મનના પણ સંબંધ વિનાનું છે. કેમ કે જે ઉત્પન્ન થાય છે ત્યારે કોઈ વિકલ્પ રહેતા નથી, પહેલા વિકલ્પ હોય છે, પહેલા બધા વિકલ્પ હોય છે, પણ જ્યારે ભાવશ્રુતમાં પોતે પોતાના સ્વરૂપને જાણે ત્યારે મનના વિકલ્પ હોતા નથી. એટલે મનના પણ સંબંધ વિનાનું છે, અને તેનાથી કેવળ અખંડ એક શુદ્ધ આત્માને જાણે, એટલે એનાથી એક આત્મા જણાય, પોતાનું સ્વરૂપ જ જણાય, બીજું કંઈ જણાય નહીં. અને એ જ કરવાનું છે, જીવે જે કરવાનું છે એ આ જ છે. તેનાથી કેવળ એક અખંડ શુદ્ધ આત્માને જાણે તે શ્રુત કેવળી છે, અને એ પરમાર્થ છે, એ નિશ્ચય છે, એ યથાર્થ છે. ગુરુદેવે બહુ સરસ શબ્દો ઉમેર્યા છે, એ યથાર્થ છે, એ જ કરવાનું છે, બીજું કંઈ કરવા જેવું નથી. આજે ચાર લીટીમાં જે વાત કરી એમાં કરવાનું શું છે જીવે એ આ છે. એને ભાવશ્રુત દ્વારા, અને ભાવશ્રુત કેવું છે, ભાવશ્રુતમાં કોઈ વિકલ્પ નથી, ભાવશ્રુતમાં કોઈ મનના વિકલ્પો નથી, એ આત્માનો ભાવ છે અને એ શુદ્ધ નિર્મળ ભાવ છે. એ ભાવમાં એને પોતાનું સ્વરૂપ જણાય છે, કેમ કે એ પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પોતાના જ શુદ્ધ આત્મા તરફ લઈ જાય છે, એની સન્મુખતા કરે છે, અને એ ધ્રુવ તરફ ઢળે છે એટલે એનું જે જ્ઞાન કરે છે એટલે કે એમાં બે પણ રહેતું નથી, પોતે એ રૂપે પરિણમી જાય છે. ભાવશ્રુતમાં જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે તો એમાં દ્વેત નથી, બેપણું નથી, એ પોતે જ એ રૂપે પરિણમી જાય છે. આ પરમાર્થ છે, પરમ અર્થ છે, એટલે આ જ પ્રાપ્ત કરવાનું છે. પરમાર્થે જે કંઈ દશા પૂર્ણ દશા છે તે આ જ દશા છે. એ થોડા સમયની હોય, વધુ સમયની હોય કે સ્થિરતાપૂર્વક હંમેશ માટેની થઈ જાય, પણ છેવટે જીવની આ દશા છે એ દશા જ એણે પ્રાપ્ત કરવાની છે. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પોતાના સ્વરૂપ તરફ ઢાળે છે અને એ ધ્રુવ તરફ ઢળતા એને એ ધ્રુવ જ એમાં જ્ઞાનમાં આવે છે, એટલે પોતે એ જ્ઞાન રૂપે પોતે પરિણમી જાય છે. એમાં એ જ્ઞાન અને જ્ઞાન કરનાર રાખનારો, જ્ઞાનને ધરનારો, ગુણોને ધરનારો કે ગુણી એમ જુદું નહીં, એ રૂપે પોતે જ પરિણમી જાય છે. એટલે આત્મા જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન સ્વભાવે પોતે પરિણમી જાય છે. ગુણ ગુણીનો ભેદ પણ રહેતો નથી, એ દશા એની થાય છે. એ પરમાર્થ છે, એ પરમાર્થ છે. સમરસી ભાવનું ત્રીજું ચરણ, ગુણ ગુણીનો ભેદ પણ ન હોવો, એવી એ દશા છે. હવે એના પછી બીજી વાત જે છે એના પછીના પેરેગ્રાફમાં એ લઈએ આપણે. અહીંયા આગળ ગુરુદેવ કહે છે કે જે સર્વ શ્રુત જ્ઞાનને જાણે છે તે શ્રુત કેવળી છે. બીજી વાતને લઈને કહે છે, એમાં કહ્યું છે કે તે વ્યવહાર છે. સર્વશ્રુત જ્ઞાનને જાણે એટલે પર પદાર્થનું બધું જ્ઞાન પોતાની પર્યાયમાં જાણે તે શ્રુત કેવળી છે, એ વ્યવહાર છે. ભાવશ્રુતથી જે પ્રત્યક્ષ એક શુદ્ધ આત્માને જાણે તે શ્રુત કેવળી, એ નિશ્ચય. અને જે સર્વશ્રુત જ્ઞાનને જાણે તે શ્રુત કેવળી, એ વ્યવહાર. અને આ વાતને ગુરુદેવે એમ કહ્યું કે આ તો જન્મ મરણ મટાડવાની ભવના અંતની વાત છે. કેમ એમ કહ્યું હશે એવું કે આમાં જન્મ મરણ મટવાની વાત કેવી રીતે આવી? મારે તો એ તરફ તમને દ્રષ્ટિ કરાવવી છે. ગુરુદેવે એમ કહ્યું કે આ તો જન્મ મરણ મટાડવાની ભવના અંતની વાત છે. કેમ એમ કહ્યું? જો આગળનું વાક્ય વાંચીએ તો ધીરે ધીરે સમજાવવા માંડશે કે જે જ્ઞાનની પર્યાયમાં બીજું બધું જણાયું, જે જ્ઞાનની પર્યાયમાં બીજું બધું જણાયું. અત્યારે પણ આપણને વર્તમાન જે કરી રહ્યા છીએ જ્ઞાનની ક્રિયા, જ્ઞપ્તિ ક્રિયા, એ પર્યાયમાં બીજું બધું જણાય, એટલે આ અભ્યાસ કરી રહ્યા છીએ એ જણાય. એ જ્ઞાન પર્યાય જે છે તે જ્ઞાનની પર્યાય કોની છે? એ જ્ઞેયની છે કે આત્માની? એ જ્ઞાન છે એ કોનું છે? જ્ઞેયનું છે કે આત્માનું છે? એને તાદાત્મ્ય પણ કોની સાથે છે? એ સંબંધ કોની સાથે ધરાવે છે? એ આત્મા સાથે સંબંધ ધરાવે છે કે પેલા જ્ઞેય સાથે સંબંધ ધરાવે છે? એટલે સર્વને જાણનારું એ જ્ઞાન આત્મા જ છે. એ સર્વને જાણનારું એ જ્ઞાન આત્મા જ છે. હવે આ વાતનો જો આપણે બરાબર શાંતિથી વિચાર કરીએ તો દરેક સમયે આપણને એમ થાય કે હું ગમે તે જાણતો હોઉં પણ એ જાણતી વખતે જાણનારો તો હું ભગવાન આત્મા જ છું ને. સામે જ્ઞેય ગમે તે હોય અને એ જ્ઞેય સંબંધીનું જ્ઞાન મહત્વનું છે કે હું જ્ઞાન કરનાર મહત્વનો છું? અને જ્યારે જ્ઞેય સંબંધીનું જ્ઞાન થાય છે એ તો પ્રતિબિંબિત થાય છે, પણ એ જ્ઞાનની પર્યાય છે એને જાણનારો હું પોતે છું? એ મારા જ્ઞાનની પર્યાય છે અને એને જાણનારો હું ભગવાન આત્મા પોતે જ છું? એવો એક અંદરમાંથી ભાવ ઉત્પન્ન થાય કે આ જે જણાય છે, જાણું છું, આમ કરું છું, તેમ કરું છું, બધી વાત ખરી, પણ એ વખતે જે જ્ઞાન થાય છે તે જ્ઞાન કરનારો કોણ છે? એ જ્ઞાન કરનારો ભગવાન આત્મા છે. આત્મા ક્યાં છે? આત્મા દેખાતો નથી, આત્મા પકડાતો નથી, એવી જે વાત આવે ત્યારે એના જવાબમાં એક વખત ગુરુદેવે જે જવાબ આપ્યો એ આપણે લઈએ. પહેલા પણ આની વાત થઈ છે પણ ફરીથી આપણે વાત લઈએ કે ગુરુદેવને એક વખત રાત્રિ ચર્ચાની અંદર એક બાળકે પૂછ્યું કે ગુરુદેવ, આ બધું જોઈએ છે, આંખ ખુલ્લી હોય છે ને ત્યારે બધું જોઈએ છે, ત્યારે તો બધું આ જગતની બધા વસ્તુઓ બધી દેખાય છે, ત્યાં તો કોઈ આત્મા દેખાતો નથી, અને આંખ બંધ કરીએ છીએ તો અંધારું દેખાય છે, તો પણ આત્મા જણાતો નથી, તો આત્મા ક્યાં છે? ગુરુદેવે એનો સ્પષ્ટ એવો સરસ જવાબ આપ્યો કે આંખ બંધ કરીએ ને અંધારું જણાય છે, અંધારું જણાય છે એ કોણે જાણ્યું, એ અંધારું છે એ કોને ખબર પડી? એ જેને ખબર પડી તે આત્મા. બહુ સરસ રીતે વાત કરી કે તું ગમે તે જાણે છે, જાણવાની ક્રિયા તો ચાલુ જ છે, તું આંખ બંધ કરે તો પણ તારી જાણન ક્રિયા ચાલુ છે. જાણન ક્રિયા ક્યારેય અટકતી નથી. જ્ઞાન સ્વભાવ જ એવો છે કે એ પોતે પોતાનું કાર્ય કરે જ છે, એટલે તો ચૈતન્યપણું છે, એટલે તો બીજા પાંચ દ્રવ્યોથી આ જીવ દ્રવ્ય જુદું પડે છે. એ જ્ઞાન 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 સતત જ્ઞાન કર્યા જ કરે છે. એને ઇન્દ્રિયો શું કરી રહી છે એની સાથે કોઈ સંબંધ નથી. એ ઇન્દ્રિયો દ્વારા થતા મતિ જ્ઞાન અને એના સાથે જોડાઈ અને એ શ્રુત જ્ઞાન કરીને એને જાણનારો થાય, અથવા તો ઇન્દ્રિયો દ્વારા ન જાણે, કે ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જ્ઞાન થયું છે એ બધું એનું દબાઈ જાય અને એને બદલે એ મન દ્વારા જે યાદ કરે છે એના તરફ એ લક્ષ કરે. પણ એ ગમે તે ઇન્દ્રિયો સાથે જોડાય કે ન જોડાય, પણ એ જ્ઞાન કરનારો તો ભગવાન આત્મા પોતે જ છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને પછી ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરવું થતું જ નથી, અતિન્દ્રિયપણે જ જ્ઞાન કરે છે. અને અતિન્દ્રિયપણે જ્યારે એ જ્ઞાન કરે છે તો જે જ્ઞાન થાય છે એ અગાધ છે. ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય છે એ તો ઘણું સીમિત છે, એ તો અલ્પજ્ઞતા છે. અને એવા મતિ જ્ઞાનની સાથે શ્રુત જ્ઞાન દ્વારા એનો વિશેષ અર્થ એ જાણે છે. પણ એ જે પણ પર્યાયમાં જે પણ સ્વરૂપે જે કંઈ કરે છે ત્યારે એ જ્ઞાન તો સતત કરે જ છે ને. ક્યારે એવો સમય નથી આવતો કે જ્ઞાન ન કરતો હોય. કોઈ એવી પર્યાય નથી કે જેમાં એ જ્ઞાન ન કરતો હોય. એ ગમે તે પર્યાયમાં જાય પણ એ જ્ઞાન તો કરે છે. જ્ઞાનનો ઉઘાડ ઓછો વધતો હોય પણ એમ નથી કે જ્ઞાન નથી કરતો, એમ તો છે જ નહીં. તો એવો જાણનારો એને સતત જણાય છે, પણ એને એ તરફ એ રીતે દ્રષ્ટિ કરવી નથી. એ કંઈ પણ જ્ઞાન કરે છે, કોઈને પણ એ ઇન્દ્રિય દ્વારા કરે છે, ત્યારે પણ એ જોવા જઈએ તો ખરેખર એ જ્ઞાન કરનારો કોણ છે એવો પ્રશ્ન કરે તો તરત જ એને ખ્યાલ આવે કે એ તો હું છું અને એ હું એ જ આત્મા, હું એ જ આત્મા. હવે એવા હું એ હું ની અંદર ટકીને રહેવું, બીજે ક્યાંય જવું નહીં, એટલે શું થાય? સંવર થાય. એવો હું એ આત્મા એમ જેને પકડાયું છે એવા હું સાથે જ રહે, એવા જાગૃતિપૂર્વક હું સાથે રહેવાનો પ્રયત્ન કરે તો શું થાય? કર્મનો બંધ અતિ અલ્પ થાય અને નિદ્રા ઘણી થાય. અને એમ થતાં એને પછી શું થાય? ભવનો અંત આવે, પછી વધારે ભવો થાય નહીં. એટલા માટે અહીંયા એમ કહ્યું છે કે આ શેની વાત છે? કે જન્મ મરણ મટાડવાની વાત છે, ભવના અંતની વાત છે. તું આ વાતને પકડ ને પ્રભુ, આમાંથી વાત પકડાય એવી છે તને, કે જે તું જાણનાર જે છે તે કોણ છો? જાણ્યું 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 એને લે છે, પણ એ જાણનારો કોણ છો? જાણનારો હું ભગવાન આત્મા છું એમ પકડ ને. જાણનારો જ તને પ્રસિદ્ધિમાં આવે છે, જાણનારો જ તને ખ્યાલમાં આવે છે. જાણનારાનું જ તને ખરેખર જોવા જઈએ તો એ જ્ઞાન થાય છે. તું જાણનારો જ તને પોતાને જણાય છે. એટલે આ વાતમાંથી એ આખો ભાવ અંદર એ ભરેલો છે એ નીકળે છે કે હું જાણનારો જ છું. અને એ ભાવમાં જ્યારે એ ચિંતન મનનમાં જે ચાલ્યો જાય જીવ, તો એને પછી ઘણી નિજરા થાય છે, નવા બંધ પડતા નથી. અને સમ્યક દર્શન થતા પછી તો એ ચારિત્રનો પુરુષાર્થ પણ એવો જ ઉપાડી લે છે. ચારિત્રનો પુરુષાર્થ સમ્યક દર્શન વિના હોતો જ નથી. સમ્યક દર્શન વિના જે ચારિત્રનો પુરુષાર્થ છે એ તો શુભ ભાવ રૂપે છે. ચારિત્રનો પુરુષાર્થ તો સમ્યક દર્શન થયા પછી જ થાય. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપે પોતે એ પરિણામે એ નિશ્ચયથી ચારિત્ર છે. એટલે નિશ્ચયથી ચારિત્ર થતા પહેલા એને સમ્યક દર્શન હોય જ. સમ્યક દર્શન હોય તો જ એવું ચારિત્ર પ્રગટ થાય. આ બધું જો જોઈએ તો એક રીતે અથવા બીજી રીતે એમ જ છે કે જાણનારને જાણે પહેલા, અનુભવ સહિત જાણે. એટલે એની દ્રઢતા કરવા માટે આ એક મહત્વનું અહીંયા સ્થાન છે કે જ્ઞેય છે એને એ નથી જાણતો, પણ એ જ્ઞાયકને જાણનારો છે. એને એ દ્વારા એ જ્ઞાન કરે છે, એ દ્વારા પોતે પોતાને જ જણાય છે, પોતાને જ અનુભવે છે. એ જ્ઞેયને નથી અનુભવતો. આ વાત બેસાડવાની છે. આગળ લઈએ આપણે પાના નંબર 129 ઉપર, એટલે ગો ટુ પેજ નંબર 140 ઇન કોમ્પ્યુટર. અહીંયા 129 ઉપર વાત લીધી છે. બીજા પેરાગ્રાફમાં અહીંયા કે દિગંબર મુનિવરો અંતરમાં નિર્લેપ હતા. દિગંબર મુનિઓની વાત કરી છે કે ભાવલિંગી મુનિ બારમાં એવું 28 મૂળગુણ સહિત ચારિત્ર નગ્ન દિગંબર દ્રવ્યલિંગ હોય અને અંતરંગ દશા કેવી હોય તો કે પોતે વારંવાર પોતાના સ્વરૂપમાં ચાલ્યા જતા હોય, છઠ્ઠે સાતમે હજારો વાર દિવસમાં સ્વરૂપમાં ચાલ્યા જતા હોય એવા દિગંબર મુનિઓની વાત લીધી છે. નિર્ગ્રંથ મુનિની વાત લીધી છે. કોઈ પરિગ્રહ નથી, એક વસ્ત્રનો તાણાનો પણ પરિગ્રહ નથી, કે કોઈ વિભાવ ભાવનો પણ પરિગ્રહ નથી, કે કોઈ શુભ ભાવનો પણ પરિગ્રહ નથી, કે આ આટલું શાસ્ત્ર લખવું છે, કે આ આ શિષ્યને આટલો સમજાવવો છે, એવો પણ પરિગ્રહ નથી. જેને એવા પરિગ્રહ રહિત નિર્ગ્રંથ મુનિ એમની વાત કરતા કહે છે કે દિગંબર મુનિવરો અંતરમાં નિર્લેપ હતા, કોઈ લેપ નહીં, નિર્લેપ, કોઈ મલિનતા નહીં, અંતરમાં નિર્લેપ હતા. તેઓ તો મુખ્યપણે અતિન્દ્રિય આનંદના વેદનમાં લીન રહેતા હતા. પોતાના સ્વરૂપમાં આનંદમાં આનંદનો અનુભવ કરવામાં એ આનંદને વેદન એમને તો રહેતું હતું, એમાં એ લીન રહેતા હતા. તેમની આ ટીકા અને ઉપદેશ છે, એટલે ટીકા કરનાર પણ એવા છે, મહાપુરુષ છે, ગાથા લખનાર પણ એવા છે. ગુરુદેવે વધારે પણ વાત બીજી લખી છે જે દરેક વખતે પ્રવચનમાં કહે છે પણ લોકોને ઉતરતી નથી. કહે છે કે આવો કોઈ કહે કે આવો ઉપદેશ, દયા પાળો, જીવને બચાવો, અભયદાન દો, એમ કહો ને, તો ગુરુદેવ જવાબ આપે છે પાછો કે બાપુ દાન કોણ દે, કોને દે, તને ખબર નથી. કોણ દાન દે ને કોને દે? આત્માનું એ કામ છે. આત્મા દાન દઈ શકે છે? આત્મા કંઈ ગ્રહણ કરે તો પછી દાન આપવાનો પ્રશ્ન થાય ને. આત્મા પૈસા ગ્રહણ કરે છે, આત્મા બીજા પદાર્થને સ્પર્શે છે, તો પછી દાન ક્યાંથી આપે? અને એ બીજાને આપે કેવી રીતે? જે વસ્તુ એની પાસે હોય એ આપે. એની પાસે પૈસા એની પાસે છે? આત્મામાં એ પૈસા ઘૂસ્યા છે કે એને પછી બીજાને આપે? પૈસા પૈસાને કારણે ત્યાં છે, એ પોતે પોતાને કારણે પોતામાં છે. બંને દ્રવ્ય જુદા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં તો એ પેલા પૈસાનું શું કરે આત્મા? એટલે બાપુ દાન કોણ દે એમ કહ્યું છે, અને કોને દે? લેનારો જે છે, લેનાર દાન લેનારની વાત લેવા જઈએ તો એ પણ આત્મા છે કે બીજું કંઈ છે? એ પણ ભગવાન આત્મા છે. તો એ ભગવાન આત્મા એ પર પદાર્થને ગ્રહણ કેવી રીતે કરે? તને ખબર નથી. આત્મામાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એમ સત્કારક ગુણ છે. એમાં એક સંપ્રદાન નામનો ગુણ છે, ચોથી વિભક્તિ. કર્તા, કર્મ, કરણ, કરણ એટલે સાધન, સંપ્રદાન એટલે જે આપવામાં આવે એને પેલો ગ્રહણ કરે એની વાત છે. એટલે કે એમાં એક સંપ્રદાન નામનો ગુણ છે. એ સંપ્રદાન ગુણનું કાર્ય શું? કે નિર્મળ વિતરાગી પર્યાય પોતે પોતાને દે અને પોતે જ લે. શું એ સંપ્રદાન? એટલે એ દાન આપવું અને લેવું એની વાત જે છે. તો સંપ્રદાનમાં એ સટકારક એના પોતાના હોય તો એ દાન લેનારો એ પોતે થાય. સંપ્રદાન એટલે જેને દાન આપવામાં આવ્યું તે, તો એ લેનારો એ પોતે થાય છે. અને સટકારક એટલે કરતા, કર્મ, કરણ એ બધા પોતાના જ છે સટકારક. ત્યારે પછી એક એ લેનારો પણ પોતે જ છે, લેનારો પણ એ પોતે જ થાય છે. પણ શું દાન આપે છે અને શું દાન લે છે? તો કહે છે કે નિર્મળ વિતરાગી પર્યાય પોતે પોતાને દે અને પોતે જ લે. શું? નિર્મળ વિતરાગી પર્યાય જે એનામાં છે એને પોતે પોતાને જ આપે છે. એટલે એ પોતે એવા રૂપે એવા ભાવે પરિણમી જાય કે વિતરાગી પર્યાય શુદ્ધ નિર્મળ પર્યાય થાય. આને નિશ્ચય દાન કહેવામાં આવે છે. જો આ દાનની વ્યાખ્યા પ્રભુ, પૂર્ણ આનંદનો નાથ જે અખંડ અભેદ એક આત્મા, તેને સ્વસંવેદન જ્ઞાન વડે જાણતા, પોતાના સંવેદન રૂપી જ્ઞાન વડે જાણતા એટલે અનુભવતા, અને કેવી રીતે તને તેમાં એકાગ્ર થતા જે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટે તે આનંદનું દાન, જે આનંદ પ્રગટ્યો એ આનંદનું દાન દેનાર પોતે અને લેનાર પણ પોતે, એને નિશ્ચય દાન કહે છે. અને તે ધર્મ છે, તે ધર્મ છે. આ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી પ્રભુ. આવા સંપ્રદાનની વાત કરી. બાકી દયા પાડવાનો ભાવ કે મુનિરાજને આહારદાન દેવાનો ભાવ કે અભયદાનનો વિકલ્પ, એ શુભ રાગ છે, એ ધર્મ નથી, એ શુભ રાગ છે. અને જેના મનમાં એવું અભિમાન વર્તતો હોય કે હું દયા પાડી શકું, હું બીજા જીવને બચાવી શકું, તો એને એમ કહ્યું કે ભાઈ તારી માન્યતા મિથ્યા છે, તું બીજાને બચાવી શકે કે મારી શકે બેમાંથી કંઈ કરી શકે નહીં. કેમ કે બીજાનું પુણ્ય હોય કે ન હોય, એનું પુણ્ય હોય તો જ એ બચે, એનું પુણ્ય ન હોય તો એ ન બચે. અને એનું પુણ્ય હોય તો તું મારવા ગમે તે કરે તો પણ એ ન મરે. તારા બચાવવાથી કે મારવાથી એ મરવાનો નથી કે બચવાનો નથી. એને કેન્સર થયું હોય, ગઈકાલે વાત એક પ્રશ્ન હતો એના ઉપર વાત હતી કે કેન્સર થયું તો પછી કે આપણે એની દવા કરાવવા માટેનો આપણને ભાવ તો એવો આવવો જોઈએ ને, બરાબર છે? એટલે આપણો એવો પ્રયત્ન તો કરવો જોઈએ ને, વાત બરાબર છે? એ પ્રયત્ન કરવાનો ભાવ આવ્યો, એ શુભ ભાવ છે, એ શુભ ભાવ છે. પણ એ એના એને લીધે થઈને એ બચે કે ન બચે એ એના પોતાના પુણ્ય પ્રમાણે જે થતું હોય તે થાય. એ શરીર જે જ્યાં કેન્સર થયું છે એના કરતાં પણ એ શરીર સાથે રહેલો આત્મા ભિન્ન છે, તે આત્મા એનું કંઈ કરી નથી શકતો, તો બીજો તો કોણ એનું કંઈ કરી દેવાનો છે? એ તો એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય કે જ્યારે એને એ હજી આયુષ કર્મનો બંધ પૂરો નથી થયો, ઉદયમાં નથી, એવું આયુ પૂર્ણતા પતી ગયું નથી, તો પછી એ બચવાનો છે તો બચે. એમાં પછી ગમે તે નિમિત્ત મળે, એ વૈદ્યનું મળે તોય બરાબર છે, હકીમનું મળે તોય બરાબર છે, એલોપેથીના ડોક્ટરનું મળે તોય બરાબર છે, અને કોઈ સંતનું નિમિત્ત મળી જાય તો પણ બરાબર છે. ગમે તે નિમિત્તથી એને જે થવાનું છે તે થાય છે. પણ એ બધા પૂતગળના કાર્યો પૂતગળ પોતે કરે, એ શરીરમાં જે થઈ રહ્યું છે તે એ પૂતગળનું કાર્ય એ પૂતગળ પોતે જ કરે છે, એના કાર્યો બીજો કોઈ કરી શકતો નથી. અને જો કોઈ એમ માનતો હોય કે હું કરું છું, તો એ મિથ્યા અભિમાનમાં મિથ્યાત્વને પોષી અને એ અનંત ભવ કરશે. અહીંયા એ વાત આપી છે કે હું દયા પાળી શકું, દાન દઈ શકું એવી માન્યતા એ મિથ્યાત્વ છે. એવી માન્યતા કરવી નહીં, એવા અભિમાન કરવા નહીં. ખાસ કરીને જે ડોક્ટર બેઠા છે આ અત્યારે સ્વાધ્યાયમાં, એમણે એવો કરતા ભાવ ટાળવો. જે જીવ જે જેને સારું થયું છે તો એમ મનમાં ભાવ રાખવો કે એ એના પુણ્યને કારણે એને સારું થયું છે. એને સારું કરનારો હું નહીં, એનો કરતા હું નહીં, એમ કરી એને અકર્તા ભાવ લાવવો. મેં ઓપરેશન કર્યું, એનો કેટરેક્ટનું ઓપરેશન મેં કર્યું અને એને દેખતો કર્યો, એવો ભાવ હું રાખું તો એ મિથ્યાત્વ છે. કેટરેક્ટનું ઓપરેશન એના કારણે થયું, કેટરેક પૂતગળ એમાં લેન્સ મૂક્યો એ પણ પૂતગળ, પેલું શરીર જેના ઉપર ઓપરેશન કરવામાં આવ્યું એ પણ જુદું પૂતગળ, બધા દ્રવ્યો જુદા જુદા ભિન્ન, એ બધાની ક્રિયા આ આત્મા કરી શકે નહીં. એટલી એક સાદી સીધી સમજ એને રાખવી જોઈએ. એ વારે વારે એ ભૂલી જાય છે, જીવ વારે વારે એ ભૂલી જાય છે. મૂળ વાત સિદ્ધાંતની વાતને એને પકડી રાખી અને પછી જો એ વિચારે તો બધું બરાબર જ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં, આ વાત એને પકડવાની. પણ 50% માણસો તો એમ કે છે કે એ વાત તો બધી બરાબર, પણ આમ તો આપણે વ્યવહારમાં તો આમ કરવું જોઈએ. એમ કરીને પાછા પોતાને જ્યાં રાગ છે ને, પોતાને જ્યાં રૂચિ છે ને, પોતાને જે ગમે છે ને, એ વાત ઉપર જાય છે. તો ભલા ભગવાન તું આટલો આટલો અભ્યાસ કરે છે, એ બધું પાણીમાં ગયું? એ વાત બરાબર છે. તો એ જ વાત બરાબર છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ નથી કરી શકતું, એ નિશ્ચયની વાત એ જ બરાબર છે. એ તો તારે આત્મસાત કરવાની છે, એને તું બાજુ પર મૂકી દે છે. અને તારી પોતાની જે ઈચ્છા છે, તારી જેમાં રૂચિ છે, તને જે ગમે છે એને તું પકડે છે હોશિયારી બતાવીને. એટલે તો તું અત્યારે અનાદિનો રખડે છે. પણ મૂળ વાતને જો તું પકડે, ના ના, આટલો આટલો અભ્યાસ કર્યો દ્રવ્ય સુખનો આટલું બધો, અને હજી એમ હજી આપણે કેમ મોડા ના પડીએ કે ના, એ જે થાય છે તે એ એના કારણે જ થાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં. અને આ જીવ દ્રવ્ય એવું છે કે પોતે પૂર્ણ છે, એને બહારથી કોઈ આનંદ માટે કોઈ વસ્તુની જરૂર નથી. એનો આનંદ સુખ શાંતિ બધું એના અંદરમાં ભર્યું છે. એ બધાથી જુદો ભિન્ન ભગવાન આત્મા સિદ્ધ સમાન છે. આટલો તો એને નિર્ણય થવો જોઈએ ને, આટલી તો દ્રઢતા થવી જોઈએ કે ન થવી જોઈએ પ્રભુ? પણ એ તો નથી કરતો. પાછો આટલું બધું ચાલતું હોય પાછો એ પેલી વાતમાં આવી જાય કે ના ના, પણ આપણે આમ તો કરવું જોઈએ ને. પણ શું કરવું જોઈએ? તું ક્યાં કરી શકે છે? જે થાય છે તે જોયા કર ને, જે થાય છે તે જોયા કર ને. તું ક્યાં કરી શકે છે? જેટલો એને રસ છે, રાગ છે, એટલું એને એમાં બીજું કંઈક કરવાનું, બીજી પ્રવૃત્તિ કરવાનો ભાવ આવે એવી ઈચ્છાઓ થાય. જેટલા અંશે એ કે આગળ વધ્યો છે અને એની દ્રઢતા થઈ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ ન કરી શકે એટલા અંશે એમાં એટલી તીવ્રતા ઘટી જાય. ઠીક છે, એમ થાય તો એમ બરાબર છે, કેન્સરનો ઉપાય થાય તો બરાબર છે, થશે, સારું, એમ ચાલો કરાવીએ. પણ તીવ્રતા એ જે છે એ મંદ પડી જાય. અને જો મુનિ જેવી દશા હોય તો એને તો કોણ કોની સારવાર કરે ને કોણ કેન્સરની દવા કરે ને કેવી રીતે થાય? આ શરીર જે છે તેનું જે થવાનું છે તે થાય છે. મુનિઓને તો ક્યાં આવ્યો છે? પોતાને એવી રિદ્ધિ ઉત્પન્ન થઈ હોય છે કે ગમે તેવો રોગ પોતાના થૂક ચોપડીને મટાડી શકે એવી, તો પણ મુનિઓ એનો ઉપયોગ નથી કરતા. એવી રિદ્ધિ હોય છે, રિદ્ધિધારી મુનિઓ હોય છે, તો પણ નથી ઉપયોગ કરતા. એટલે જેટલા અંશે એ મિથ્યાત્વ ગયું છે અને જેટલા અંશે સમ્યત્વની દ્રઢતા થઈ છે એટલા જ પ્રમાણમાં એને તીવ્રતા રસ જે છે ને એ ઓછો થાય, એ અનુભાગ જે કહીએ એ ઓછો થાય. અને એ જ કરવાનું છે, એ જ કરવાનું છે. કેમ કે હજી મિથ્યાત્વ ગયું નથી ત્યાં સુધી તો કેટલા ભાવ થશે ખબર નહીં. એટલે મિથ્યાત્વને મોડું પાડવા માટે થઈને, મોહની અને મોડું પાડવા માટે થઈને હંમેશા એક જ વિચાર કરવો, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની સાચી શ્રદ્ધા અને એમના જ્ઞાનમાં જે વાત આવી છે એનો નિર્ણય વારંવાર કર્યા કરવો અને એમ કરીને પાછા વળવું. આ બધું આપણને આ ગુરુદેવના એક 5 લીટીના પેરેગ્રાફમાંથી આપણને પ્રાપ્ત થાય છે. કેટલી સુંદર વાત એમણે આ મૂકી દીધી છે. તો આજે એ રીતે આપણે આ 9મી અને 10મી ગાથા પૂરી કરીએ છીએ. સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ. Thank you.